તારીખ 10/9/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 31 નંબર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સરણ પ્રવચન નંબર 237
દશલક્ષણ પર્વનો પાંચમો દિવસ છે. ઉત્તમ શૌચ ધર્મનો વર્ણન આજે છે. ધર્મ અનંત ગુણાત્મક છે. આત્માના સર્વ ગુણો અંશે શુદ્ધ થાય ત્યારથી ધર્મદશાની શરૂઆત થાય છે. તેથી ધર્મ પ્રગટ્યો તેને આત્માના સર્વ અનંત ગુણ પ્રગટ થયા. એમાંથી 10 ધર્મને અહીંયા વર્ણન કરે છે. શૌચ એટલે પવિત્રતા. પવિત્રતાનો પ્રતિપક્ષ છે મલિનતા, અપવિત્રતા અથવા મલિનતા. ધર્મ છે એ પવિત્ર દશા છે. આત્મા પરિપૂર્ણ પવિત્ર છે, શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ, ઉત્કૃષ્ટ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ એવું પરમ પવિત્ર તત્વ આત્મા પોતે છે. તેમાં તદાકાર થયેલી, સ્વરૂપાકાર થયેલી દશા એ પણ પવિત્ર દશા છે અને એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મનું લક્ષણ પણ છે અને ધર્મનું સ્વરૂપ છે. સમ્યક દર્શનપૂર્વક સમ્યક દર્શન થાય ત્યારથી એવી પવિત્રતા શરૂ થાય છે. પવિત્રતાને નાસ્તિથી મલિનતાનો અભાવ કહેવામાં આવે છે. મલિનતા મુખ્યપણે પરપદાર્થની ઈચ્છા, પરપદાર્થની વાંછા તેનાથી ઉત્પન્ન હોય છે. એને સાદી ભાષામાં લોભ પણ કહેવામાં આવે છે અને શૌચને નિર્લોભતા પણ કહી છે શાસ્ત્રકારે. અહીંયા પદ્મનંદી આચાર્ય દેવે શૌચને નિર્લોભતા કહી છે. કેમ કે મુનિરાજ છે એ કાંઈ વાંછા કરતા નથી, કાંઈ જ ઈચ્છતા નથી. ઈચ્છામાં, પરદ્રવ્યની ઈચ્છામાં એમની કોઈ પ્રવૃત્તિ જોવામાં આવે તો આહાર સિવાય બીજી નથી. પરંતુ તે આહાર સ્વાદને અર્થે મુનિરાજ કદી લેતા નથી. કેમ કે હાથમાં લે છે આહાર, કોઈ ડીશમાં, કોઈ ભાણામાં, કોઈ થાળીમાં, કોઈ વાસણમાં એ આહાર લેતા નથી. કરપાત્રમાં આહાર લેવાનું પાત્ર એમને શું છે? કર, કર એટલે હાથ. હાથમાંના ઘણા અધર વર્ડ છે. હસ્ત કહેવાય, હાથ કહેવાય, કર કહેવાય, પાણીને પણ હાથ કહે છે. પાણી ગ્રહણ નથી કહેતા આપણે, લગ્ન કરે ત્યારે હાથ પકડ્યો. હા, 15-20 શબ્દો છે આ સંસ્કૃતમાં હાથ માટે. એમાં કર, કરપાત્રમાં ભિક્ષા લેનાર એટલે એમાં સ્વાદનો પ્રશ્ન ઊભો ન થાય. કેમ કે બધું ભેગું કરવું પડે પછી લઈએ. માત્ર મુનિરાજને યોગ્ય 28 મૂળ ગુણના સંયમના પાલન અર્થે એ હેતુથી, સંયમના હેતુથી યોગ પ્રવર્તના, શરીરના યોગની પ્રવૃત્તિ, આહાર વગેરેની, નિહાર વગેરેની જે પ્રવૃત્તિ છે એમાં સંયમ સિવાય બીજો એમનો હેતુ નથી. બાહ્ય સંયમ મુનિદશા યોગ્ય પાળવાની શરીર શક્તિ એટલી હોય તો બસ. એટલે એકવાર ભૂખથી ઓછું, ઉણોદરી ભૂખથી ઓછું. 32 કોળિયા મેક્સિમમ, કેટલા 32 કોળિયા વધુમાં વધુ, ઓછું પછી તો વૈરાગ આવે તો એથી ઓછું પણ પૂરું કરી નાખે. અને એક દિવસમાં મધ્યાહ્ન સમયે એક વાર, ગમે ત્યારે નહીં, સાંજે ભૂખ લાગે તો સાંજે, રાત્રે ભૂખ લાગે એવું કાંઈ નહીં, મધ્યાહ્ન સમયે એક વાર. અને તે પણ ઉદ્દેશિક અને આધાકર્મી આહાર ન લઈએ, અનઉદ્દેશિક એમના માટે ન બનાવ્યો હોય તેવો, એવા કેટલાક નિયમો પૂર્વક આહારનો યોગ થાય ને લેવાય તો લેવાય ને ન લેવાય તો ઉપવાસ, આત્માની સમીપજીને બેસી જવાનો. એટલે એમને આહારની વાંછાને ઈચ્છા ગણવામાં આવતી નથી. જો ઈચ્છા હોય તો એની વ્યવસ્થા એ કરાવે. કોઈ પણ સાથે નીચે રહેલા માણસ સાથે, કોઈ ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, એને કે ભાઈ મારે જમવા માટે આટલી વ્યવસ્થા તમારે રાખવાની રોજ. કોના ઘરે આહાર લેશે એ કાંઈ નિશ્ચિત નહીં, અને એમના માટે બનાવ્યો નથી, ગ્રસ્તે પોતાના માટે બનાવ્યો છે, એટલે શું ખાવાનું એ પણ નિશ્ચિત નહીં. એટલે એમને વાંછા કે ઈચ્છા નથી ગણાતી, એટલે આહારનો લોભ પણ એમને નથી. માટે મુનિ દશાને વિશેષપણે પવિત્ર દશા કહેવામાં આવે છે. મુદ્દો એ ચાલતો હતો કે ઈચ્છાથી મલિનતા ઊભી થાય છે, પર પદાર્થની ઈચ્છા એ પરિણામમાં મલિનતા ઉત્પન્ન કરે છે, અને એ મલિનતા આત્માના પવિત્ર સ્વરૂપથી વિરુદ્ધ છે. પછી એ ઈચ્છા પાંચેન્દ્રિયના કોઈ પણ વિષયની હોય, સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ કોઈ પણ હોય, એ મલિનતાને ઉત્પન્ન કરે છે. મુખ્ય મલિનતા ઉત્પન્ન થવાનું કારણ આ છે. મલિનતા એવી ઈચ્છા ન હોય ત્યારે ઉત્પન્ન થાય, પ્રશ્ન આ રહ્યો છે કે ઉપયોગ જ્યાં સુધી ચંચળ હોય ત્યાં મલિનતા થાય. ક્યાં સુધી? ઉપયોગની ચંચળતા પણ મલિનતાનું કારણ છે. એટલે સ્વરૂપ ધ્યાનમાં મુનિરાજ બેસે અને સ્વવિકલ્પ દશામાં આવે ત્યારે ઉપયોગની ચંચળતા છે, અથવા વિચાર દશામાં પણ ઉપયોગની ચંચળતા છે, સ્વરૂપની સ્થિરતા નથી. તો એટલી જે પુરુષાર્થની અશક્તિ છે કે સ્વરૂપમાં લીન ન રહે નિરંતર, ત્યારે ઉપયોગ બહાર આવે એ પણ મલિનતાનું કારણ થાય છે. આ બે કારણો છે. એ મલિનતા રહિત પરિણામનો અંશ સાધક દશામાં, એને શૌચ ધર્મ કહેવામાં આવે છે, પવિત્ર ધર્મની પવિત્રતા, અને ધર્મ પવિત્ર સ્વરૂપ છે. શા માટે ધર્માત્મા વંદનિક અને પૂજનિક છે? કેમ કે તેમણે ધર્મ નામ પવિત્ર દશા પ્રગટ કરી છે માટે. ધર્મ પવિત્ર હોવાથી પૂજનીય છે, તેથી ધર્મના ધારક પણ પૂજનીય છે, ધર્મના ધણી પણ પૂજનીય છે. હા, દેહાધ્યાસમાં તો દેહમાં પાંચે ઇન્દ્રિય આવી ગઈ, શરીરમાં અવયવ રૂપે પાંચે ઇન્દ્રિયો છે, એટલે દેહાધ્યાસમાં પાંચે ઇન્દ્રિયોનો રસ આવે છે. એટલું નહીં, અનુકૂળતા, શરીરની અનુકૂળતા, એક જ શબ્દ અનુકૂળતા, પાંચે ઇન્દ્રિયનો ભાવ એની અંદર સમાયેલો છે એમ લઈ લેવું અને જોવું કે અનુકૂળતા જીવને કેટલી જોઈએ છે, ક્યારે નથી જોઈતી, એ રીતે પોતાની અનુકૂળતા શરીરને અનુલક્ષીને એ પાંચેય ઇન્દ્રિયની ઈચ્છાને એમાં ગણી લેવી. એટલે જેણે મેલને ધોઈ નાખ્યો છે એને પવિત્ર દશા ધર્મની પ્રગટ થઈ છે. જેટલા અંશે મેલ ધોવાયો છે અને આત્માનું જે પવિત્ર સ્વરૂપ એના અવલંબને એના ભાનમાં એ પવિત્ર દશા પ્રગટ થાય છે. શરીરને પવિત્ર રાખવું શૌચપણે એટલે ધોઈને નાહીને પવિત્ર રાખવું એ કંઈ ધર્મનું સ્વરૂપ નથી. પણ જે આત્માની પવિત્રતાને સમજતા નથી એ શરીરની પવિત્રતાને મુખ્યતા આપે છે અને તેથી વધારે નાવા ધોવામાં શરીરને સ્વચ્છ રાખવામાં ધર્મ સમજે છે. પછી એ વાત વધારે આગળ ચાલી એટલે ગંગા સ્નાનને, યમુના સ્નાનને, સમુદ્ર સ્નાનને એ બધી સ્નાનની બધી પ્રક્રિયાઓ અન્ય મતમાં પણ ચાલી. પણ એ ખરેખર ધર્મની શૌચતાનું, પવિત્રતાનું ખરેખર એ સ્વરૂપ નથી. ખરેખર તો શરીરને પોતાનું માનવું, આત્મ સ્વરૂપે શરીર નહીં હોવા છતાં પણ શરીરને પોતાનું માનવું તે મિથ્યાત્વ સહિતની અપવિત્રતા છે. પછી એ શરીરની આધાર બુદ્ધિ ને સુખ બુદ્ધિ એ પણ મિથ્યાત્વ સહિતની અપવિત્રતા છે. એ બધું એમાં આવી જાય છે ને ત્યાંથી છોડવાનું છે. એટલે જે આત્માએ ભેદજ્ઞાનરૂપી જળથી, ગુરુદેવશ્રીએ પ્રવચનમાં એટલો શબ્દ કહ્યા છે, જે આત્માએ ભેદજ્ઞાનરૂપી જળથી તે મિથ્યા માન્યતારૂપી અને અજ્ઞાનરૂપી અશુચિને ધોઈ નાખ્યા છે તે આત્મા પોતે જ શૌચ ધર્મ સ્વરૂપ છે. શૌચ ધર્મ પ્રગટ થયો હોવાથી આત્મા પોતે જ શૌચ ધર્મ સ્વરૂપ છે એમ સંક્ષેપમાં શૌચ ધર્મનું વ્યાખ્યાન છે. સ્વાધ્યાયમાં આપણે સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 31મો પાનું 30મો પ્રશ્ન કર્યો છે. શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતમાં આવે છે કે તું બીજું કાંઈ શોધમાં, 76મો પત્ર છે ને, 76, તું બીજું કાંઈ શોધમાં, એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દે, કરી દઈને વર્ત્યો જા. ત્યાં શબ્દ એટલા પડ્યા છે, સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી તને જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ વચનામૃતની વિશેષ સ્પષ્ટતા સમજાવવા કૃપા કરશો, આટલો પ્રશ્ન છે. જો એમ ન કહ્યું કે તું આત્માના સ્વરૂપની શોધ કરજે, ઠીક. બીજી વાત તો એક બાજુ રહી, ધર્માયતનની શોધ કરજે એ વાત નહીં રહી, તીર્થસ્થાનોની શોધ કરજે એ પણ વાત ન રહી, અને આત્માને શોધ કરજે એ વાત પણ નથી કરી. એમ કેમ કહ્યું છે? નહીતર આશય તો એ છે, સત્પુરુષને મળવા પાછળ અને સત્પુરુષ પ્રત્યે સમર્પણ કરવા પાછળ પણ આશય શું છે? આત્મકલ્યાણ કરવાનો. અને તે આત્માના આશ્રયે આત્મકલ્યાણ થાય છે. અને આત્માની શોધ કરે તો આત્માનો પત્તો લાગે, તો પણ એમ નથી કહ્યું. જુઓ કેમ કે સીધો પત્તો એ રીતે કોઈને કદી લાગતો નથી. કાલે આપણે 609 પત્રોમાં એ વાત આવી ગઈ કે અસંગ દશા સત્સંગ વગર કોઈને ઉત્પન્ન થઈ નથી, થતી નથી અને થવાની નથી. એ જ આશય એમણે 76મા પત્રમાં, એટલે બહુ નાની ઉંમરમાં એ વાત કરી છે. બહુ ઊંડા વિચારથી સમજવામાં આવે તો એમણે મુમુક્ષુ માટે પોતાના ઘણા અનુભવના નિચોડની વાત કરી છે. ભૂતકાળના ભવમાં એમણે પોતે યમ નિયમ સંયમ શાસ્ત્ર જ્ઞાન બહુ કરેલા, પણ છતાં પરિભ્રમણનો અંત નહીં આવેલો. પછી ગત ભાવમાં કોઈ સત્પુરુષ મળ્યા છે અને એમને સન્માર્ગનો પત્તો લાગ્યો છે, સાચો ઉપાય, સન્માર્ગ એટલે સાચો ઉપાય આત્મકલ્યાણનો મળ્યો છે, અને સહજ માત્રમાં આત્મકલ્યાણ સાધી શકાય એવી યોજના એમને પ્રાપ્ત થઈ. તેથી એમણે એ વાતનો બધું સ્મરણ કરીને સરવાળો મારી દીધો કે બીજું કાંઈ પ્રયત્ન કરીશમાં તો શાસ્ત્ર વાંચવામાં પડતો નહીં, કે ધ્યાન લગાવવામાં બેસી જતો નહીં, કે માળા ફેરવવામાં બેસી જતો નહીં, કે ઉપવાસ ખેંચી કાઢવામાં પણ લાગી પડતો નહીં, કે લાવ દાન આપીને લાખો કરોડોમાં જૈન મંદિરો બંધાવું, યાત્રાઓ કાઢું, પોતાના ખર્ચે બધાને લઈ જાય ને, કાંઈક ને કાંઈક લાભ માનેલો હોય છે. એ કાંઈ નથી કીધું, એક જ વાત કરી કે એક સત્પુરુષને શોધ અને સર્વભાવ, બીજું કાંઈ શોધ નહીં. પછો અસ્તિ નાસ્તિથી કીધું, સત્પુરુષને શોધવા ને બીજું કરે જ આવું. સત્પુરુષને શોધવા હારો હારે શાસ્ત્ર વાંચે જવું, હારે હારે બીજું પણ કરતું જવું નહીં. મર્યાદા બાંધી દીધી એને, બીજું કાંઈ શોધવા કરવું શું કે સર્વભાવ અર્પણ કરી દઈને વર્તો જા. જે પરસેવો ઉતરવાનો છે એ ત્યાં ઉતરવાનો છે સર્વસમર્પણમાં, કેમ કે એને પોતાની બધી વાત મૂકી દેવી પડે. જેટલા વિકલ્પ ઉઠે, જેટલા આગ્રહ, પૂર્વગ્રહ, દુરાગ્રહ, પ્રકૃતિના જેટલા પ્રકારો, પ્રકૃતિ જોર કરતી હોય છે એ બધું મૂકે ત્યારે સર્વભાવ દે અર્પણ કરીને વર્તી શકે, નહીતર વર્તી શકે નહીં. એ જો વર્તે એ રીતે જઈએ અને એને મોક્ષ ન મળે એવું કદી બનતું નથી, એટલે ગેરંટી લખી દીધી છે. એમને એમ ગેરંટી નથી લખી, બધું મૂકે એટલે પોતાના જે વિભાવના અને દોષના કારણો છે એ બધા છૂટી જાય છે, નિર્દોષ થાય છે, એટલે મોક્ષ મળે છે. એમાં શું કરવું છે? તમને કોઈ કાંઈ કહે અને એ સાચું ન હોય એટલે એને નિંદા કહીએ આપણે. અને સાચું કે ને ખોટું કે કાંઈ પણ કે એવું કે જે તમને ન ગમે એવું હોય, ઠીક, અવગુણ વાચક કોઈ વાત કરે તો તમારે એની સામે કાંઈ કરવાનું નહીં, ઠીક. એની સામે તમારે કોઈ પણ પરિણામ બગાડવાના નહીં ત્યારે શું કરવાનું? કે એને ઉપકારી માનવાના, એવું તો અત્યાર સુધી કર્યું ન હોય, અત્યાર સુધી એવું કોઈ કર્યું ન હોય. કોઈ કાંઈ કહે એટલે સામું ચડ્યા વગર રહીએ નહીં. સર્વસામાન્ય પરિસ્થિતિ બધાને યાદ છે ને, હા? અહીં તો બધું મૂકી દેવું પડે, ઉલટાનું એને ઉપકારી માનવાની વાત છે. ભાઈ તમે અમારા દોષ બતાવો છો, અમારા અવગુણ બતાવો છો, એને હું નિંદા નહીં માનું, એને તમે મારો ઉપકાર કર્યો છે એમ માનીશ, હું તપાસ કરીશ અને કાંઈ પણ એવું હશે તો ચોક્કસ એમ હું ગણીશ કે મારું ધ્યાન ન ગયું એ મારી ભૂલ છે, તમારું ધ્યાન ગયું ને તમે મારા ઉપર ખરેખર ઉપકાર કર્યો છે. એટલે ફરીને હું તમને પ્રાર્થના કરું છું કે આવો ઉપકાર ફરી ફરીને તમે મારા ઉપર કરતા રહેજો, અને એવો ઉપકાર કરશો તો તમે જે કહેશો એવી તમારી સેવા હું કરીશ. જાઓ, ઠીક. ઉપકારીની સેવા કરવી પડે કે નહીં? નહીંતર બદલો કેવી રીતે મળે? હા બોલો. પછી પછી પવિત્રતા કેમ ન આવે એ કયો જોઈ કે આવ્યા વિના રે નહીં. પણ મૂકી દેવું પડે બધું. પહેલું માન મૂકવું પડે, અને એ જ મોટી વાત છે. માન મૂકવું પડે એ જ મોટી વાત છે. નમ્રતામાં આવવું પડે, પોતાના દોષના અવલોકનમાં તપાસ કરતા આવવું પડે, અને એ પ્રકારમાં આવે તો જરૂર મુક્ત થયા વિના રહે નહીં. એ તો દ્રષ્ટાંત લીધો, પણ એ બધું મૂકી દેવું પડે. ભાવે ન ભાવે, ફાવે ન ફાવે, અનુકૂળ પ્રતિકૂળ બધી કલ્પના મૂકી દેવી પડે. મને સાતા છે, મને અસાતા થાય, મને સાતા થાય, બધું મૂકી દેવું પડે. એકસો ને 147માં છે ને, આજ્ઞામાં એકતાન થવું સુલભ નથી. આજ્ઞામાં, સત્પુરુષની આજ્ઞામાં એકતાન થવું એ સુલભ નથી. અને એકતાન થાય તો એનો છુટકારો થયા વિના રહે નહીં. આટલું જ કરવાનું છે, જાજુ નથી કરવાનું કાંઈ. એમાં જાજુ આવી જાય બધું. બહુ થોડામાં ઘણું કહી દીધું છે. સર્વભાવ અર્પણ કરવા એટલે પોતાની બધી વાત મૂકી દેવી. પણ હવે એમાં તકલીફ શું થાય છે? સોક્ષમ વાળો જીવ બુદ્ધિવાળો તો છે, અને પોતાની વાત બરાબર લાગતી હોય તો મુકાય કેવી રીતે? કયો મારી વાત મને બરાબર લાગે છે, પછી હું કેવી રીતે મૂકી દઉં? અને સત્પુરુષની કોઈ વાત બરાબર ન પણ લાગતી હોય અને પોતાની વાત બરાબર લાગતી હોય તો શું કરવું? તો એ મૂકી દેવી, પણ એ મૂકવી અઘરી છે, મૂકવી કઠણ છે. બરાબર હોય ને કેમ મૂકી દેવાય? એ તારું બરાબર, તારી પાસે રાખ એક કોર, અત્યારે તો મૂકી દેવું, એ મૂકી જ દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આમ છે વાત. થોડી ઉપર ઉપરથી સહેલી દેખાય એટલી સહેલી નથી, પાણી ઉતરી જાય એવી વાત છે. જોઈએ હવે અહીંયા શું ઉત્તર આપે છે. તત્વને જેણે ગ્રહણ કર્યું છે, સત્પુરુષનો વ્યાખ્યા કરે છે બેન શ્રી. પહેલા સત્પુરુષ કેવા છે અથવા કોણ છે? કે તત્વને જેણે ગ્રહણ કર્યું છે, સ્વાનુભૂતિ જેણે પ્રગટ કરી છે, પોતાના પરમ તત્વનો અનુભવ કર્યો છે. ગ્રહણ કર્યું છે એટલે અનુભવ કર્યો છે. અને એ સ્વાનુભવ જેને પ્રગટ કર્યો છે, સ્વાનુભવની દશા પ્રગટ કરી છે, માર્ગ જેને પ્રગટ કર્યો છે, માર્ગ એટલે ઉપાય અથવા જે માર્ગે જિનેન્દ્ર આદિ મહાત્માઓ પ્રવર્ત્યા એવો જે જિનમાર્ગ એ પણ જેણે પ્રગટ કર્યો છે. અને જેવો માર્ગને જાણે છે અનુભવી હોવાથી ઉપાયને મુક્ત થવાના ઉપાયને જાણે છે એવા એક સત્પુરુષને ગોત, સત્પુરુષને ગોતમાં આટલી વાત છે, એવા એક સત્પુરુષને ગોત એમ કહેવું છે. ત્યાગી હોય માટે સત્પુરુષ છે એમ નથી, ત્યાગ ધારણ કર્યો છે માટે સત્પુરુષ છે એમ, વેશમાં કોઈ સત્પુરુષ છે એમ નથી, કે શાસ્ત્ર ઘણા વાંચ્યા છે માટે શાસ્ત્ર જ્ઞાન છે, ઘણું સારું શાસ્ત્ર જ્ઞાન છે, ગમે ત્યાંથી પૂછો બરાબર જવાબ તમને આપીને ગાથા સમજાવી શકે એમ પણ સત્પુરુષ, એવું સ્વરૂપ પણ સત્પુરુષનો નથી એમ છે. આ બે જગ્યાએ ભૂલ થાય છે એટલે વાત કરવાની છે. ક્યાં તો જીવ જ્ઞાનના ક્ષોભ સમમાં ભ્રમમાં પડે છે, ભૂલ ખાઈ જાય છે, બહુ સમજે છે ને બહુ સારું સમજાવી શકે છે, આપણે તો પૂરું સમજતાય નથી ને સમજાવી શકતાય નથી, આ તો સમજે ઘણું ને સમજાવી શકે પણ ઘણું, તો કે નહીં એ વાત નથી. અહીંયા એ જ્ઞાન ગુણનો ક્ષોભસમ છે, એનું જેને બાહ્ય જ્ઞાનનું આકર્ષણ છે એને અંતર્જ્ઞાનની ઓળખાણ અને પરખ નહીં આવે. અને સત્પુરુષ છે એ આત્મજ્ઞાની અંતર્જ્ઞાની પુરુષ છે, એની ઓળખાણ કરવાની છે. બીજો રહ્યો ચારિત્ર ગુણ, પુરુષાર્થ તો બેમાં સાથે લાગે છે. ચારિત્ર ગુણનો ક્ષોભસમ થાય ત્યારે ત્યાગ કરે, આ છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું, ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, વેપાર છોડ્યો, આટલું આટલું છોડ્યું માટે સત્પુરુષ છે, ત્યાગી છે માટે સત્પુરુષ છે એમ પણ વસ્તુનું સ્વરૂપ નથી. અને બહુ મોટો દ્રષ્ટાંત, જીવંત દ્રષ્ટાંત કૃપાળુદેવનો છે. બહારમાં કોઈ ત્યાગ એમને દેખાતો નહોતો અને આખું જગત ત્યાં ભૂલ્યું છે. ક્યાં ભૂલ્યું છે? જગતનો મોટો ભાગ તમામ સંપ્રદાયમાં ત્યાગની પાછળ આંધળુકિયા કરે છે. શેની પાછળ? ત્યાગી ભાઈલા, ઓહો હો, આને તો બધું મૂકી દીધું છે ભાઈ, શું એટલે એની પાછળ અંધશ્રદ્ધાથી અનુસરણ કરે છે. અને બુદ્ધિવાળા છે એ બૌદ્ધિક સ્તરથી સમજાવનારને માપે છે અને એ રીતે એને જ્ઞાની ગણે છે, એ પણ ભૂલે છે. બે જગ્યાએ ભૂલ ન થવી જોઈએ. એ બાહ્ય દ્રષ્ટિનો વિષય નથી અને બાહ્ય દ્રષ્ટિથી એની સમજ પડતી નથી, ઓળખાણ પડતી નથી એમ સમજીને અંતરદૃષ્ટિ કેળવવા માટે પોતે તૈયાર થવું જોઈએ અને એના માટે પાત્રતા અપેક્ષિત છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શું કર્યું? તત્વને જેણે ગ્રહણ કર્યું છે, શાસ્ત્રો વાંચ્યા છે ન લીધું, ત્યાગ કર્યો છે ન લીધું, સ્વાનુભવ જેણે પ્રગટ કર્યો છે, મોક્ષનો માર્ગ જેણે પ્રગટ કર્યો છે અને મોક્ષના માર્ગના અનુભવી પુરુષ છે, એવા એક સત્પુરુષને ગોત, તેવો તને બધું કહેશે. બધું કહેશે એટલે જ્યાં જ્યાં ત્યારે જરૂર પડશે એવું બધું કહેશે, તમામ પડખાથી તને માર્ગદર્શન મળશે. ત્યાંથી મુમુક્ષુઓને અનેક વિધતા પણ બહુ છે, દરેકની યોગ્યતા જુદી જુદી, કહેવાય બધા મુમુક્ષુ પણ યોગ્યતા દરેકની જુદી જુદી. હવે કયા મુમુક્ષુને કેવી રીતે કરે, અસંખ્ય પ્રકારની યોગ્યતા છે, કેવી રીતે વ્યાખ્યા થાય એની, એટલે એ યોજનાના એ જાણકાર છે. એટલે એને બધું, જેને જેટલું જરૂરી લાગે એવું બધું એ તને કહેશે, અને ત્યાંથી તને બધું મળશે. તને અંતરથી કાંઈ સમજાતું નથી, અંદરથી તને કાંઈ સમજાતું નથી. બુદ્ધિ બારમાં થોડી થોડી કામ કરે, અંતરથી તને કંઈ તારું સ્વરૂપ સમજાતું નથી. તો સત્પુરુષને શોધ, અને પછી સત્પુરુષ જે બધું કહે છે તેનો આશય ગ્રહણ કરી લે. ક્યાં વાત આવી? આશયની વાત આવી. આ વાત કૃપાળુ દેવે આશયની વાત 679 પત્રમાં કરી છે. ત્યાં તો વિષય ચાલ્યો છે કે જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં ફરક શું હોય છે, કેમ કે કેટલાક અજ્ઞાની જ્ઞાની જેવી જ વાત કરતા હોય છે, જ્ઞાની જેવા જ શબ્દો અને વચન પ્રયોગ હોય છે, કોઈ વાર તો જ્ઞાની કરતાં પણ વધારે વક્તા પણ હોય અને વધારે સારું બોલી શકતા હોય, એવી એવી પણ એની બાહ્ય પરિસ્થિતિ કોઈ અજ્ઞાનીની હોઈ શકે છે. તો ફેર શું છે કે આશયનો ફેર છે. શું કહ્યું છે એમણે ત્યાં 679માં કે જે આશય જ્ઞાનીની વાણીમાં હોય છે તેવો આશય, તેવા જ શબ્દો અને તેવા જ વચનો હોવા છતાં અજ્ઞાનીની વાણીમાં હોતો નથી. હવે એમ કેમ થાય છે? શબ્દો તેના તે છે, વચનો તેના તે છે, ઠીક, શબ્દો તેના તે છે, વચનો તેના તે છે, અને એકની વાણીમાં આશય જુદો, બીજાની વાણીમાં આશય જુદો, એમ કેમ થાય છે? એનું કારણ એ છે કે જ્ઞાની આત્માને સાધતા સાધતા, આત્મકલ્યાણને સાધતા સાધતા આત્મકલ્યાણનો આશય કહે છે. અને જેને આત્મજ્ઞાન નથી તેને કોઈ ને કોઈ પ્રકારનો રાગ છે, અને ક્ષયોપશમનો રાગ છે, બોલવાનો રાગ છે, ભાષાનો રાગ છે, છેવટે કાંઈ નહીં તો ઓડિયન્સનો રાગ છે. કોઈ દાજુ ભેગું થાય ઓડિયન્સ, હા, કાંઈ ને કાંઈ પ્રકારનો પ્રસિદ્ધિનો રાગ છે, માનનો રાગ છે, કાંઈ ને કાંઈ અંદરમાં આત્માને છોડીને અનાત્માનો રાગ છે. એ રાગને સાધતા સાધતા એ જ વચનો બોલે છે. નાની વિતરાગતાને સાધતા સાધતા એ વચનો બોલે છે. તો સાધના વિરુદ્ધ છે. નાનીની સાધના આરાધના છે, અને વિદ્વાન છે, સારું બોલે છે, તો પણ એની સાધના વિરાધના છે, આરાધના નથી, કેમ કે રાગને સાધે છે. કાંઈક ને કાંઈક એની પાછળ રાગ પીડ્યો છે, અને એ રાગમાં તન્મય છે, એકત્વ બુદ્ધિથી પરિણમે છે. માટે જ્ઞાનીની વાણીમાં જે આશય હોય તે આશય કદી અજ્ઞાનીની વાણીમાં આવે જ નહીં, તો પકડે બીજો ક્યાંથી? આવે નહીં તો પકડે ક્યાંથી? છે નહીં, ક્યાંથી લે? માટે અજ્ઞાનીથી કોઈનું કલ્યાણ થયું નથી ને થતું નથી. એ વાત એમને 679 પત્રમાં કરવી છે. ઘણો વિસ્તારથી બીજી પણ ઘણી વાત કરી છે વાણીના સંબંધમાં. શ્રોતાઓ એનો ભેદ અંડરટોન પકડી શકે તો પકડી શકે, નંબર 1. એક વાત, કોઈ એમ કહે કે એટલી અમારામાં બુદ્ધિ નથી કે અમે એમનો અંડરટોન પકડી શકીએ, કેમ કે બહુ સારું બોલે છે, એવું સરસ બોલે છે કે આખી સભા ડોલી ઉઠે છે, એન્ગેજ થઈ જાય. ક્લાસ વન ઓરેટરી, કેવી ક્લાસ વન ઓરેટરી. એકવાર રજનીશજીને સાંભળ્યા હતા ભાવનગરમાં, જો એ ટાઉન હોલમાં એમનું લેક્ચર હતું, જેમાં મેં એન્ટ્રી મારી અને પહેલું જ વાક્ય એ સાંભળ્યું કે તો અવાજમાં મીઠાશ, અવાજ ગળું બહુ મીઠું. આત્મા મેં આનંદ કઈ ઉપલબ્ધિ હોની ચાહીએ, વાવે શું કીધું, આત્મા મેં આનંદ કી ઉપલબ્ધિ હોની ચાહીએ. એવું કોણ ને એવું ગળું ને બધા ડોલે તમારે, હાઈલી ઇમ્પ્રેસ થઈ જાય લોકો. 15-20 મિનિટ સાંભળ્યા તેમ છું કાં તો એક નંબર નાસ્તિક છે, કેવા સીધો ખ્યાલ ગયો, આ તો એક નંબરના નાસ્તિક છે. એક બીજી વાત કરવી છે એની પાછળ, કે મુમુક્ષુ કયા ઈરાદાથી કયા ઉદ્દેશથી સાંભળવા આવ્યો છે, આ પહેલી વાત છે. આપણે આપણે હામાની વાત વિચારીએ છીએ, હામાનું કેમ છે, અને ખબર પડે ને ન પડે ને ગોથું ખાઈ જાય તો શું કરવું, આ આપણી એક વિટમણા છે ને તકલીફ છે, બરાબર છે. ત્યારે અહીંયા કહે છે કે એક વાત નક્કી કર કે તું અહીંયા શું કરવા આવ્યો, ક્યાંય ગયો તો તું શું કરવા ગયો, અહીં જા ત્યાં જા ગમે ત્યાં જા, તું તું જા શું કરવા આવી પહેલા કે. જો તારું અંતઃકરણ શુદ્ધ હોય, શુદ્ધ અંતઃકરણથી આત્મકલ્યાણ કરવું હોય ને એક જ આશયથી જો તું જતો હોય તો એ આશય જેની વાણીમાં આવશે એ તને હિટ કરી જશે. તારા આત્મા ઉપર જે અસર થશે એ તને સમજાવી દેશે કે આ બરાબર છે, આ યોગ્ય છે, યથાર્થ છે. ક્યાંથી માપ કાઢવાનું છે? પોતાના આત્માના પરિણમનથી માપ કાઢવાનું છે. સામાન્ય આવડે છે કે નથી આવડતું, સમજો છે કે નથી સમજો, બોલતા આવડે છે કે સમજાવતા આવડે છે કે શું નથી, ત્યાગ છે કે વૈરાગ છે કે ભક્તિ છે કે જ્ઞાન છે કે શું, ત્યાં બધે ભૂલો પડી જઈશ. ભક્તિમાંય ભૂલો પડીશ ને જ્ઞાનમાંય ભૂલો પડીશ ને વૈરાગમાંય ભૂલો પડીશ. અને મોક્ષ માર્ગ હોય ત્યાં ત્રણ હોય જ, જ્ઞાન વૈરાગ ને ભક્તિ હોય, પણ એ બાહ્યમાં પણ હોય છે ને અંતરમાં પણ હોય છે. બાહ્યમાં લોકો ભૂલા પડે છે, બારમાં ત્યાગ કર્યો એટલે વૈરાગ્ય હોય, ભક્તિ તો હાઈ ક્લાસ કરાવી શકે, ગળું પણ સારું હોય, રાગ બધા આવડતા હોય, બહુ સરસ બોલી ગાઈ શકે અને સમજાવી પણ બહુ શકે, ભણેલા ગણેલા વેલરેડ માણસો હોય છે, એનાથી કાંઈ માપ નીકળે એવું નથી. પોતે પાત્રતા કેવી રીતે તૈયાર કરે કે પોતાનો હેતુ પોતાનો ઉદ્દેશ આ પહેલાં શુદ્ધ હોવો જોઈએ. કોઈ એ સિવાયના કોઈ પણ પ્રકારના આશયથી ઉદ્દેશથી જો જીવ ધર્મના ક્ષેત્રમાં જાય અને કાંઈ પણ પ્રવૃત્તિ કરે, કદી સફળ થવાનો નથી, ગેરેન્ટેડ. અને શુદ્ધ અંતઃકરણથી પ્રવેશ કરે એટલે સફળ થવાનો થવાનો ને થવાનો, ક્યાંય ભૂલવાનો નહીં. ગમે એવું બારમાં હશે દેખાવ, એમ કહે છે મારું કાંઈ આ કામ નથી, આ બધો દેખાવ છે, આ બધો દેખાવ છે, વસ્તુ નથી અહીંયા, એને ખબર પડી જશે. એવી વાત છે. વિશ્લેષણ એનું એ છે કે સત્પુરુષના વચનોમાં શાસ્ત્ર વચનોમાં અધ્યાત્મ રસ રહેલો છે. કયો રસ છે? અધ્યાત્મ રસ છે. એ અધ્યાત્મનો વિષય જ્યારે જ્યારે આવે ત્યારે જેને અંદરમાં અધ્યાત્મ રસ હોય એને નિમિત્ત નૈમિત્તિક સંબંધે એનો અધ્યાત્મ રસ વાળો અંડરટોન થઈ જાય. અને તથા પ્રકારને આધ્યાત્મિક રૂચિવાળો સામે જીવ હોય તો એને એની લિંક થાય છે, જોડાણ થાય છે, આ રસમાં એ રસ જોડાય છે. એટલે એક રસ થાય છે એટલે તરત ખબર પડે છે, એક રસ થાય છે એટલે તરત ખબર પડે છે. પોતાને પણ હોવું જોઈએ, પોતાને પણ અધ્યાત્મ રસ હોવો જોઈએ. અધ્યાત્મ રસ વગરની આત્માની વાત પણ લુખી લુખી હોય. સોગાની જે શું કીધું, હમકો તેરી બોલી કાગ પક્ષી જૈસી લગતી હૈ, ભલે આત્માની વાત કરે પણ લુખી હોય. ઓલાને અંદરથી રસ આવે, આત્માની વાત કરતા આત્મરસ ઉપજે. જેને આત્મરસ ઉપજે એને એવી રૂચિવાળાને આત્મરસ ઉપજાવે, બસ તરત ખબર પડે. એવી રીતે ટોન પણ પકડી શકાય છે. એમાં એવું છે કે એ પછી લૌકિક દ્રષ્ટાંતને મલાવે. શું બોલો? સિદ્ધાંતનો રસ ન હોય અધ્યાત્મ સિદ્ધાંતનો. આશય પકડવાનો છે, દ્રષ્ટાંત લૌકિક છે પણ એની પાછળનો જે દ્રષ્ટાંત કહેવા માંગે છે એ તો અલૌકિક છે. તો એ અલૌકિક વાતને કેવી રીતે આની અંદર સાંકળે છે કે સ્લીપ થઈને બીજી બીજી વાતે ચડી જાય છે, એવી વિચક્ષણતા હોય તો પકડી શકે, નહીં તો ન પણ પકડી શકે. એ જરા વધારે બુદ્ધિવાળાનું કામ છે. પણ તકલીફ કોને છે કે ભાઈ અમને બહુ બુદ્ધિ નથી, તાજી બુદ્ધિ નથી, થોડી બુદ્ધિ હોય ને ભૂલ ન ખાઈએ એનું શું કરવું અમારે, એમ વાત છે. જોકે આમાં જાજી બુદ્ધિવાળા જાજી ભૂલ ખાય છે. આમાં પછી એવું છે કે જાજી બુદ્ધિવાળા જાજી ભૂલ ખાય છે, યોગ્યતાવાળા ભૂલ ખાતા નથી, પાત્રતાવાળા ભૂલ ખાતા નથી. એટલે જાજી બુદ્ધિ થોડી બુદ્ધિનો આમાં સવાલ પણ નથી, સવાલ ફક્ત પોતાની યોગ્યતાનો ને પાત્રતાનો છે. જેવો માર્ગને જાણે છે એવા એક સત્પુરુષને સુગોત, તેઓ તેને તને બધું કહેશે. હવે માર્ગ છે અંતર્મુખતાનો છે. માર્ગ કેવો છે? અંતર્મુખ પરિણામ થાય તે જ માર્ગ છે, કોઈ બહિર્મુખ પરિણામ તે માર્ગ નથી. પછી એ બહિર્મુખ પરિણામનું અવલંબન શાસ્ત્ર હોય, શાસ્ત્ર વચન હોય કે દેવગુરુ કોઈ હોય, સર્વજ્ઞ દેવ સાક્ષાત સમોસરણમાં બિરાજમાન હોય, નિગ્રંથ ગુરુ એનું સાનિધ્ય હોય, સત્પુરુષનું સાનિધ્ય હોય કે શાસ્ત્ર વચન હોય, પરસત્તાના અવલંબનમાં મોક્ષ માર્ગ નથી, નથી ને નથી. એક નિજ સત્તાના અવલંબનમાં એકાંતે મોક્ષ માર્ગ છે, એ સમ્યક એકાંત છે. ક્યાંક ક્યાંક દેવગુરુ શાસ્ત્રની વાત કરી છે એ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ અર્થે કરી છે, બીજા આશયથી નથી કરી. એ આશય પકડવો ત્યાં. વ્યવહારની વાતો ઘણી છે શાસ્ત્રમાં, પણ અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. કેવી સુંદર વચન રચના છે. વાક્ય સંયોજન કેવું છે, સમર્થ પુરુષ છે, કહેવામાં પણ સમર્થ પુરુષ છે. એટલે અંતર્મુખ થવાના માર્ગને જાણે છે તે તને અંતર્મુખ વૃત્તિ કેમ ઉપજે, તારી યોગ્યતા અયોગ્યતા જોઈને કેવી અયોગ્યતાનો અભાવ થાય તો, અને કેવા પ્રકારે અંતર પ્રયોગ થાય તો તારું પરિણમન અંતર્મુખ થાય, એ બધું તને એ કહેશે. કોણ જે જાણતો હશે તે કહેશે, નહીતર એ વિષય આવશે ત્યાં ગોટા વાળીને આગળ નીકળી જશે. એટલે પરીક્ષા કરવી હોય તો કરી લેજે. તો એ વિષય જરા ગૂઢ છે અને એ જાણતા હોય એને જ એના સંકેત એની વાણીમાં આવે, એનો આશય એની વાણીમાં આવે, નહીતર આવે નહીં. કેમ કે આત્મ સ્વરૂપ પોતે સ્વયં આત્માનું સ્વરૂપ એ પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવે છે. કેવું છે? પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવે છે કે જે પરિપૂર્ણ અંતર્મુખતા અરિહંત દશામાં પ્રગટ થાય છે. નિરવશેષ અંતર્મુખ દશા છે ત્યાં. શુક્લ ધ્યાનનો છેલ્લો પાયો ચાલે છે. શું ચાર પાયા છે શુક્લ ધ્યાનમાં? છેલ્લી દશા ઉત્કૃષ્ટ દશા અરિહંત દશામાં છે. એટલે એક અંશ પણ જેના પરિણમનનો બહાર જતો નથી, લોકાલોકનું પ્રતિબિંબ પડવા છતાં અને ત્રણેય કાળના લોકાલોકના પર્યાયોનું પ્રતિબિંબ એક જ સમયમાં પડવા છતાં, ત્રણ કાળમાં અનંત સમય છે, ભૂતનાય અનંત, ભવિષ્યનાય અનંત અને વર્તમાન વર્ત તો એક સમય, અનંત 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 સમયોના પર્યાયોનું પ્રતિબિંબ એક સમયમાં ઝીલનાર એવું કેવળ જ્ઞાન તે નિરવશેષ અંતર્મુખ છે, પરિપૂર્ણ અંતર્મુખ છે. કેમ કે એવો જ જીવનો, એવો જ આત્માનો સ્વભાવ છે, એવો જ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવના અવલંબને અંતર્મુખતા કેમ પ્રગટે, એવું બધું તને એ કહેશે એમ કહે છે. ઠીક, એવું બધું તને એ કહેશે જે જાણતો હશે એ કહેશે, નહીં જાણતો હોય તો ગોટો વાળી દેશે એ વિશે. કેમ કે અજાણ્યો ને આંધળો બે સરખા, અજાણ્યો ને આંધળો બે સરખા. કેમ કે આંધળાને ખબર નથી કે ઘર મારી બાજુમાં છે, એમ અજાણ્યાને ખબર નથી કે મારો આત્મા મારી બાજુમાં છે. ચતુરાંગુલ હે દ્રગસે મિલ હે, તારી દ્રષ્ટિમાં જરાય દૂર નથી. દીપચંદજી કાશલીવાલ અનુભવ પ્રકાશમાં એમ કહે છે, તારા પરમાત્માને જરા પણ દૂર ન દેખ, તારા પરમાત્માને જરા પણ દૂર ન દેખ. ટોન જોવો એમનો. કૃપાળુદેવે 710માં એક વાત વચન લીધું છે, 710 પત્રમાં કહ્યું, આત્મા છે, આત્મા પ્રત્યક્ષ છે, આત્મા અત્યંત પ્રત્યક્ષ છે. જો ટોન જોવો એમનો. કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવ ગોચર છે. પકડનાર પકડી લે વાતને, કે કહેનાર માર્ગને જાણે છે, કહેનાર માર્ગને જાણે છે, નિત્ર ન પકડી શકે. કેમ કે પ્રત્યક્ષ પરોક્ષતામાં અનાદિથી ઉભેલો, પ્રત્યક્ષતાથી અજાણ છે અને સ્વસંવેદન વેદન અંશ નિત્ય પ્રત્યક્ષ છે, સ્વભાવ પણ નિત્ય પ્રત્યક્ષ છે. જાગતો જીવ ઊભો છે, જાય ક્યાં, પકડાય પકડાયને પકડાય એમ કે છે. એ ટોન છે એની અંદર. વાક્ય તો એટલું જ છે કે જાગતો જીવ ઊભો છે ક્યાં જાય, એ બેન શ્રીનું ઉપનામ છે. દરેક પોતાની શૈલીથી વાત કરે છે અનુભવની. કહે છે કે એવા સત્પુરુષને ગોત, તેઓ તને બધું કહેશે. એ તારી તારી પ્રશંસા નહીં કરે, તેમ તને નાસીપાસ પણ નહીં કરે. ઠીક, એવું બે વાત બેલેન્સમાં રાખે છે. એકદમ ડાઉન કરી નાખે, ડિપ્રેશનમાં લાવી દે એમ ન કરે, અને એને ચડાવી મારે પણ નહીં. ઓ ભાઈ, તમે તો બહુ સરસ, બહુ સરસ, તમારું તો બહુ સારું. એને રિસ્પોન્સ પણ આપે, અને એની ભૂલ હોય તો ઠપકારે પણ ખરા. આ એક માટલું ઘડવું હોય ને તો એ બે બાજુથી ઠપકારવું પડે છે કુંભારને. કંઈ લાકડું હોય છે, પાટિયું હોય છે, એના હાથો હોય છે, પાટિયું સહેજ વળેલું હોય છે ગોળાકારે, એ ઉપરથી ટપ 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 કરે ને અંદર લઈ જઈને ટપ ટપ કરે ત્યારે એનું બરાબર ઘાટ આવે, નહીંતર ઘોઘો રહી જાય. એક માટલું ઘડવું હોય, ઘડાને ઘડવો હોય તો એ બે બાજુથી ઠપકારવો પડે. એવું છે સત્પુરુષનું પણ, એવું છે કે બે બાજુ થકી એને પ્રોત્સાહન પણ આપે, રિસ્પોન્સ પણ આપે, અને ઠપકારે પણ, અને ત્યારે ઘડાય. એ પાત્રતા જોઈને રિસ્પોન્સ આપે છે. એટલે એની પાત્રતા કયા પ્રકારની પાત્રતાને રિસ્પોન્સ આપે છે એનો આધાર છે. તમે દાન આપો છો માટે પાત્ર છો એમ નથી, પૈસા ખર્ચો છો માટે પાત્ર છો એમ નથી, કે તમે કેટલા કલાક સ્વાધ્યાય કરો છો માટે પાત્ર છો એમ પણ નથી. આત્મકલ્યાણ કરવાની તમારી તૈયારી કેટલી છે, અને એ તૈયારીને રિસ્પોન્સ આપે છે. શેને રિસ્પોન્સ આપે છે? તમારી જે આત્મકલ્યાણની તૈયારી છે, હા, તમારી જે ગરજ છે એને બુસ્ટિંગ મળે, બુસ્ટર ત્યાં લાગે છે રિસ્પોન્સ. એ પોતાને જોતા આવડવું જોઈએ, નહીંતર તો મોટે ભાગે જેની પાસે જે જતા હોય એની પ્રશંસા તો બધા કરતા જ હોય છે, અને તો જ ઓલા આવે, નહીતર ઓલા ભાગી જાય પાછા, અને ભાગી જાય એ ગમે નહીં. દુકાનદારને કોઈ ગ્રાહક ઓછો થાય પોસાય નહીં. નાનીએ દુકાન નથી માંડી, એને દુકાન નથી માંડી. કોઈ આવે ન આવે, લેવા દેવા કાંઈ એને છે નહીં, નિષ્પ્ર છે, અંતરંગથી નિષ્પ્ર. એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. જે અંતરંગથી નિષ્ફળ છે એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. એટલે એને કાંઈ પડી નથી. આવે તો એના હિત માટે, ન આવે તો સ્વતંત્ર જીવ છે, મારો કોઈ તાબેદાર નથી કે મારે આધીન રહીએ, એ વાત જ્ઞાનીને નથી. અને જેમ ગમે તેમ તું સ્વતંત્ર જીવ છો. મારે તો હું તો મારું કરતો કરતો મારે રસ્તે ચાલ્યો જાઉં છું. તને ગરજ થઈ તો આંગળી ચીંધું છે કે રસ્તો આ છે, હા માય માય હાયલો આવતો, પણ એ તારી ગરજ જોઈને એમને મફતમાં વાત કરવી નથી. હા, ધર્મદાસજી ક્ષુલ્લક એ વાત કરી, હું ઊંધા ઘડામાં પાણી ભરતો નથી. પણ રિયાજ ક્યાંથી, જાયજ ક્યાંથી? તો કે આડા ઘડામાં પણ પાણી ભરતો નથી. એટલે સરળ હોય તો જ વાત કરું છું આત્માની, અસરળ આત્માને વાત આત્માની વાત કરતો, અને કાણા ઘડામાં પણ પાણી ભરતો નથી, કેમ કે રહેવાનું નથી. એટલે કેવા પાત્રને વાત કરવી એટલી વાત એમણે કરી છે. એ આત્મજ્ઞાની પુરુષ થયા. वो क्या है कि पात्रता दिखते हैं, देखते हैं तो उसको आगे बढ़ाने के लिए। हाँ वो तो है, वो देख करके देते हैं, सबको नहीं देते, उसमें भी बहुत सी बातें हैं। आपने सुन लेवू छे कि जीवो मार्ग ने जाने छे एवा एक सत्पुरुष ने गोत तेवो तने बधुं कहेशे, अने ए बधुं कहे त्यारे तारी कोई बात नी पकड़ तू राखीश नहीं, कोरी पाटे थी ने बेस जे, कोरी पाटे थी ने आगलू बधुं जेटलू समझेलू होय ग्रहण करेलू होय ए सफल थयू नथी माटे एनी काई किंमत नथी, अने ए कोई बात मारे हवे मुख्य करीने राखवानी रहती नथी, એમ શુદ્ધ અંતકરણ વાળાને એમ હોય છે। આપણે 449 પત્રનો સ્વાધ્યાય થયો કૃપાળદેવનો, તો એમણે એ જ વાત લખી છે કૃષ્ણદાસભાઈને કે શુદ્ધ અંતકરણથી કરેલી વિજ્ઞપ્તિ પહોંચી છે, તમે વિજ્ઞાપન કર્યું કે કાંઈક મારા આત્માને કલ્યાણ થાય એવું કાંઈક બે વચનો લખી મોકલજો, હું એનો ગરજુ છું, ગ્રાહક હોય તે ગરજુ હોય। તો 8 પોસ્ટકાર્ડ લખ્યા, કેટલા લખ્યા? 8 લખ્યા, હા, નહીતર એક પોસ્ટકાર્ડ પૂરું લખી શકતા નહોતા, વૃત્તિ છૂટી જાય, લખવા બેસે ને વૃત્તિ છૂટી જાય, એવી એમની આત્મદશા હતી। એને 8-8 પોસ્ટકાર્ડ લખ્યા તો સામાજીવની પાત્રતા જોયા વગર એટલો રિસ્પોન્સ આપે નહીં, એ રિસ્પોન્સ આપ્યો છે। હા, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાવ, 201 પત્રમાં તને અંતરથી કાંઈ સમજાતું નથી તો સત્પુરુષને શોધ, પછી સત્પુરુષ જે બધું કહે છે તેનો આશય ગ્રહણ કરી લે। એટલે જો આત્મકલ્યાણના ઉદ્દેશ અને આશયથી તું સત્પુરુષને સમીપ ગયો હોઈશ તો તને આત્મકલ્યાણનો આશય ગ્રહણ કરવાનું બની શકશે, નહીતર એ આત્મકલ્યાણનો આશય બતાવશે તો પણ તે અધરથી જશે, ઉપરથી વ્યૂ જશે, તને નહીં પકડાય। એક પત્રમાં એમણે કહ્યું છે કે આજ્ઞાંકિતપણે સત્સંગની ઉપાસના થઈ ન હોય તો સત્પુરુષ ગમે તેટલું સ્પષ્ટ કહે કે લખે તો પણ તે પોતાને સમજાતો નથી, એટલે એના માટે પણ યોગ્યતા જ કારણભૂત છે, બીજી કોઈ વાત એમાં ચાલે એવું નથી। આશય ગ્રહણ કરી લઈએ, આશય પકડીને બેસજે એનો અર્થ એમ છે તો તને આશય ગ્રહણ થશે, નહીંતર આશયની વાતો ઉપરથી જશે। એ પહેલો પેરેગ્રાફ થયો, પછી જે એમણે ગેરંટી આપી છે શું કે મોક્ષ મારી પાસેથી લીધે એનો અર્થ શું, એમાં એ શું કહેવા માગે છે એનું સ્પષ્ટીકરણ બીજા પેરેગ્રાફમાં આવ્યું છે, અહીં સુધી।